તારીખ 28/4/1993 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 39.
પેલા જે 100 જાતિ વિસ્તાર થયો એ 20 જાતિ વિસ્તાર થયો. એટલે શું કે જ્ઞાન અને દર્શન એ બંને ગુણો ચેતનાની અપેક્ષાએ 100 જાતિ છે અને લક્ષણ અપેક્ષાએ ઉપચારથી 20 જાતિઓ છે. ઉપચાર એટલા માટે ખરેખર તો એ જ દ્રવ્યના જ્ઞાન દર્શન બંનેનો ચૈતન્યમાં સમાવેશ છે. એટલે કે 100 જાતિઓ ગુણો છે, એની જાતિ ચેતનની છે. પણ જ્ઞાન છે તે દર્શન નથી ને દર્શન છે તે જ્ઞાન નથી. આ વિશે દાર્શનિક દ્રષ્ટિકોણથી બહુ મહત્વ ધરાવે છે અને ભવળાદિ ગ્રંથોમાં ભગવાન વિષ્ણુ સ્વામી છે એમને આ વિષય ઉપર બહુ વિસ્તાર કર્યો છે. એમને એટલા માટે એ વિષય ઉપર વધારે વિસ્તાર કર્યો છે કે અત્યારે જે વિશ્વમાં ધર્મમતો પ્રવર્તે છે એમાં તત્વજ્ઞાનમાં સૌથી વધારે જૈન દર્શનને છોડીને કોઈ તત્વજ્ઞાનનો વિસ્તાર હોય, તત્વજ્ઞાનનું જ્ઞાન હોય કે તત્વજ્ઞાનમાં પ્રગતિ કરી હોય તો વિધાન છે. બાકી બધા દર્શનો એનાથી ભેદ છે. ફિલસોફીમાં તત્વજ્ઞાનમાં જૈન દર્શન પછી બીજો નંબર વેદાંતમાં આવે છે. એ લોકો અધ્યાત્મની એ સિવાય પણ બીજી ઘણી ચર્ચાઓ કરી છે. હવે જે દર્શન ઉપયોગ છે ચૈતન્યના બે ભેદમાં એ જ્ઞાન દર્શનના દર્શન ઉપયોગ છે એ એટલો સૂક્ષ્મ છે કે મતિજ્ઞાન પહેલાં ઉત્પન્ન થાય છે. અને સામાન્યપણે જીવને સદમસ્ત જીવથી મતિજ્ઞાનના ત્રીજા સ્ટેજ ઉપરે પકડાય છે કે આ ચીજનું મતિજ્ઞાન છે. અવગ્રહ યા અવાયની ધારણાના જે 4 સ્ટેજ છે એમાં અવાયના સ્ટેજે એને ખબર પડે છે. અને દર્શન ઉપયોગ તો એ અવગ્રહ થાય પહેલા થઈ ગયો હોય એટલે એ વિષયનો વિચાર ના કોઈ અન્ય દર્શનમાં વેદાંત દર્શનમાં પણ નથી. વિષ્ણુ સ્વામીએ જૈન દર્શનની ઉત્કૃષ્ટતા સ્થાપિત કરવા અર્થે દર્શન ઉપયોગ ઉપર ઘણો વિસ્તાર કર્યો છે અને ઠામ ઠામ વિસ્તાર કર્યો છે અને ત્યાં એનો દાર્શનિક દ્રષ્ટિકોણ રહ્યો છે. એટલે જ્ઞાન અને દર્શન બે સજાતીય ગુણ છે, છતાં બંનેના લક્ષણ જુદા છે. એટલે ઉપચારથી વિજાતીય ગુણ પણ છે, ખરેખર વિજાતીય ગુણ નથી પણ ઉપચારથી વિજાતીય ગુણ છે. ઉપચાર શા માટે કર્યો કે જે જ્ઞાન છે તે દર્શન નથી અને દર્શન છે તે જ્ઞાન નથી. એમને એ બંને જુદો પાડવા માટે એવી અપેક્ષા લીધી છે કે દર્શન આત્માને દેખે છે અને જ્ઞાન સ્વરને જાણે છે. એવી અપેક્ષા જુદું પાડવા માટે બિલકુલ તો દર્શનનું કાર્ય શું કે આત્માને દેખવું છે. સામાન્ય અવલોકન તો દર્શન અને સામાન્યમાં આત્મા લીધો, વિશેષ અવલોકન તો જ્ઞાન તો વિશેષ ઉપર સ્વને પર બે જુદા પાડીને એ વિષયની એમને ત્યાં દાર્શનિક દ્રષ્ટિકોણ ખુલી દીધી. અધ્યાત્મમાં એ વાત નથી. અધ્યાત્મમાં તો દર્શન સફર દર્શક છે અને જ્ઞાન સફર પ્રકાશક છે અથવા સફર જ્ઞાન છે. એમ જ્ઞાન અને દર્શનમાં બંનેનો વિષય સફર અધ્યાત્મમાં લીધો છે. એ વાત પ્રસિદ્ધ છે જૈન દર્શન. આ વાત ધવલગ્રંથમાં જ્યાં હોય એને જ ખ્યાલમાં હોય. ત્યાં દાર્શનિક દ્રષ્ટિકોણ છે. એટલે વેદાંત દર્શનની સામે એ પ્રતિભાવે દાર્શનિક દ્રષ્ટિકોણ. દાર્શનિક દ્રષ્ટિકોણ એટલે અન્ય દર્શનોના મુકાબલે વાત કરવી, કે અન્ય દર્શનોના દ્રષ્ટિકોણને મુખ્ય રાખીને વાત કરવી, કે જેમ કે કુંકુંડાચાર્યની સાર ગ્રંથોની રચના લઈએ, સમયસાર પ્રવચનકાર અષ્ટપાહુર, તો અષ્ટપાહુર દાર્શનિક ગ્રંથ કહેવાય, સમયસાર દાર્શનિક ગ્રંથ. એ વખતે શ્વેતાંબર મત નીકળી ગયેલો અને એ શ્વેતાંબર મતમાં વસ્ત્રધારી સાધુ થાય છે, સિદ્ધાંતિક રીતે થાય છે. અને એ સિદ્ધાંત થઈ ગયો ત્યાં જૈન દર્શનનો ધાર્મિક સિદ્ધાંત તૂટી ગયો. એટલે એની સામે એમનું બધા પ્રકરણની અંદર એ ગમે એટલો ત્યાગ કરતા હોય તો પણ એને સાધુ જ્ઞાન. એ બધા એમના જે પ્રશ્નો દાર્શનિક દ્રષ્ટિકોણ સમજવાનું જે વાત આવી છે એ દાર્શનિક દ્રષ્ટિકોણ. દાર્શનિક દ્રષ્ટિકોણ એ લક્ષમાં રાખવું, એ ખ્યાલમાં રાખવું. એટલું ઈચ્છાકારની બધું એમાંથી આવે છે ને, પણ એ દાર્શનિક દ્રષ્ટિકોણ. આ દિગંબર સાધુને સ્થાપવા એ દ્રષ્ટિકોણ છે. અને કપડા પહેર્યા હોય ત્યારે એને સ્થાપવા નથી એ દ્રષ્ટિકોણ. શ્રાવકને એટલું મહત્વનું કહેવાય કે એ દ્રષ્ટિકોણ એટલું મહત્વનું નથી. જ્યાં જ્યાં ચીક લાગી ત્યાં આપ્યું છે, મુખ્યપણે નથી આપ્યું. મુખ્યપણે સાધુ જે જ મોક્ષ માર્ગ કર્યો છે. એની દ્રષ્ટિને મુખ્યપણે મોક્ષ માર્ગ પણ નથી કર્યો એવા પણ કહેવાય. એ દાર્શનિક
એટલું ભેદ ન થશે તો
આ તો એ પકડી લે, પોતાને ફળ તો પકડી લે,
નુકસાન થઈ ગયું.
એટલે લક્ષણ અપેક્ષા એ ઉપચાર થઈ જાતીય છે અને બંને અપેક્ષા સાથે લેતા સજા થઈ જાતીય બે છે. બેની અપેક્ષા સાથે ગણી લઈએ તો સજાતીય પણ છે, જાતીય પણ છે. એક ગુણ દ્રવ ગુણ પર્યાયને સાધે. હવે એક ગુણ છે તે દ્રવને ગુણની અને પર્યાયને સાધે. એ પહેલા આપણે આવી ગયા એને બીજા પેરેગ્રાફમાં કે એક જ ગુણમાં દ્રવ ગુણ પર્યાય ત્રણે સાધીએ છીએ. એટલે એક ગુણને દ્રવ્યાર્થિક નિયમ પણ જોવે અને પર્યાયાર્થિક નિયમ પણ જોવે. ગુણ તો ગુણ છે, તો ગુણની દ્રષ્ટિએ જોવાનો તો કોઈ પ્રશ્ન હતો. એક ગુણ દ્રવગુણ પર્યાયને સાધે તથા સ્વજાતીય વિજાતીય અને મિશ્રિય સાધે ત્યારે અનંત ગુણોમાં 36 ભેદ ઉપચારથી શોધાય છે. એવું આપણે લીધું ને કે સૌથી ઉત્તમી રીતે લઈએ પારિગ્રાહ, કે સ્વજાતિ ઉપચાર, વિજાતિ ઉપચાર, સ્વજાતિ વિજાતિ ઉપચાર, એ દ્રવ્યમાં ત્રણેય ઉપચાર, ગુણમાં ત્રણેય ઉપચાર અને પર્યાયમાં ત્રણેય ઉપચાર. એટલે ત્રણ કરી 9 અને એ 9માં પછી 9 આ દ્રવ્યના 9, ગુણના 9 અને પર્યાયના 9. પહેલાનું અને ભાઈ આ ત્રણના 9, નંતર 27 અને 9 36 આવી રીતે પ્રત્યેક ગુણની અંદર 36 ઉપચાર સાધી શકાય છે.
36 પ્રકાર ત્યાં ખતમ કરી શકે.
આ ઔપચારિક પ્રસંગ જાણવા ભેદ હોવાથી એને ભેદોપચાર કહેવામાં આવે છે. મૂળમાં એને ઉપચાર શા માટે કહેવાય? તો સમસ્ત ઉચ્ચારમાં અનેક ભેદ છે, આપણે ઉચ્ચારણ પર ગણવા છે. પેલા દ્રવ્યનો પર્યાય વસ્તુના છે, જે વસ્તુને સત છે તે જ્ઞાનને સત છે, કેમ કે જે અસંખ્ય પ્રદેશના વસ્તુના તે જ પ્રદેશો જ્ઞાનના છે. તેથી અભેદ સત્તાની અપેક્ષાએ અભેદ ગુણ પર્યાયની સ્થિતિ છે. ભેદમાં જ્ઞાનરૂપ દ્રવ લક્ષણ ગુણ અને તેની પરિણતિ તે પર્યાય ભેદ વડે ત્રણેય શકાય છે. ઉપચારથી સમસ્ત જ્ઞાનીના દ્રવ્યગુણ પર્યાય જ્ઞાનમાં આવે છે. એટલે બધોપચાર એને કરવામાં આવે છે. ઉપચાર શા માટે થયો? તો એ નિશ્ચય અંગ છે. દ્રવ્યગુણ પર્યાય એ તમે એક જ પદાર્થના અંગ હોવાથી એ નિશ્ચય અંગ છે. પણ એક અભેદ વસ્તુમાં ભેદ પાડવો તે પણ ઉપચાર છે, અને ભેદોપચાર કરવામાં આવે છે. અને ભેદોપચારના ક્ષત્રિય ભેદ છે. સજાતિ વિજાતિ, સજાતિ વિજાતિ મિશ્ર અને એ દ્રવ્યગુણ પર્યાય ત્રણેયના લગાડવા એ નવ થયા. એ નવને આ સંખ્યા ત્રણમાં લગાડતા એ 27 થાય. 27 જૈન સિદ્ધાંત દર્પણમાં દિવસમાં સિદ્ધાંત સૂક્ષ્મ રીતે કેટલો ખેંચાય એટલો સૂક્ષ્મ કાચો છે. તો દરેક પ્રકરણમાં સૂક્ષ્મતા લીધી છે. જૈન સિદ્ધાંત દર્પણમાં આ સંબંધી નીચે પ્રમાણે વર્ણન છે. જૈન સિદ્ધાંતના દર્પણમાં ગ્રંથમાં આ સંબંધી જે વાત છે આ પ્રમાણે છે. એક પ્રસિદ્ધ પદને બીજામાં આરોપ કરવો તે અસદભૂત વ્યવહારનો વિષય છે, અને તેના ત્રણ ભેદ છે. સજાતિ ઉપચાર, વિજાતિ ઉપચાર અને સજાતિ વિજાતિ ઉપચાર. જેમ કે નવ તત્વોની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. સમ્યક દર્શનનો વિષય તો એક અખંડ અભેદ શુદ્ધાત્મા છે. જેવા શુદ્ધ સમાન પોતાના આત્માની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે, તે સમ્યક દર્શનનો વિષય છે. પણ નવ તત્વોની શ્રદ્ધા એને સમ્યક દર્શન જ્યારે કહેવામાં આવે ત્યારે એ નવ તત્વો તો જ્ઞાનનો વિષય છે. તો જ્ઞાનના વિષયને શ્રદ્ધાનો વિષય કહેવો તે ઉપચાર છે. જ્ઞાનના વિષયને શ્રદ્ધાનો વિષય કહેવો તે ઉપચાર છે. પણ તે સજાતીય ઉપચાર છે. કારણ કે જ્ઞાન પણ આત્માનો ગુણ, દર્શન પણ આત્માનો ગુણ, છતાં બંનેના લક્ષણો જુદા. જ્ઞાન તે શ્રદ્ધા નથી, શ્રદ્ધા તે જ્ઞાન નથી. પછી તમને અસમાધાન ન થાય. એ પ્રસંગોથી શાસ્ત્રના કોઈ પ્રસંગથી તમને અસમાધાન ન થાય. આ ક્ષત્રિય ભેદ પકડો એટલે કોઈ પ્રસંગથી અસમાધાન ન
થાય. પ્રયોજન ભેદ પ્રયોજન
વૈસે જિસ જીવ કો ઉસ ભેદ મે જહાં ભૂલ હોતી હૈ ઉનકે લીએ વો ઉનકા પ્રયોજન હૈ. ક્યા? સબો કે લીએ નહીં. એક તો શાસ્ત્ર કે સર્વ ઉપદેશ એક જીવ કે લીએ પ્રયોજન હોતી હૈ. શાસ્ત્ર કે જિતને સિદ્ધાંત જિતને ઉપદેશ હૈ એક જીવ કે લીએ પ્રયોજન હોતી હૈ. ઔર સર્વ જીવ કે લીએ ભી પ્રયોજન હૈ. એક ઉપદેશ ભી સર્વજીવ કે લીએ પ્રયોજન હોય. ઇસકા મતલબ ક્યા હુઆ? ફિર શાસ્ત્ર મેં ઇતના વિસ્તર આને કા પ્રયોજન ક્યા રહા? કે પ્રયોજન એ રહા કે વિશ્વ મેં વિભિન્ન યોગ્યતા વાલે જીવ હોતે હૈ ઔર યે અપની અપની જો ભૂલ હૈ ઉનકો સુધાર કરને કે લીએ શાસ્ત્ર મેં ઉનકી ઉનકી દવાઈ હૈ. જીસકો જીસ રોગ હૈ ઉનકો ઇસ દવાઈ ખાની હૈ. સારા મેડિકલ સ્ટોર કી દવા એક મરીઝ ખા જાય તો મર જાય. પૂરા મેડિકલ શાસ્ત્ર હૈ, મેડિકલ સ્ટોર હૈ, ઇસમે સબ દવાઈયાં હૈ, સભી રોગ કી દવાઈ ઇસમે હૈ. લેકિન એક રોગી જો ખા જાય સારા મેડિકલ સ્ટોર કી દવા તો મર જાય. જીસકો જો દવા લેની હૈ वो सत्पुरुष सदगुरु वैद्य सुजान डॉक्टर का प्रिस्क्रिप्शन के अनुसार जितनी मात्रा में जिस समय में जितनी दवा लेनी है उतनी लेनी है, ये इलाज का पद्धति है।
हम लोग सामान्य तौर से ये समझिए एक दिन में अन्य दिन का स्वरूप है,
उसमें सामान्य तौर से नहीं विशेष तौर से ही समझना है कि मेरी कहां गलती होती है, बाकी हमारे कोई काम की बात नहीं है। बाकी समझ लो लेकिन उसको ध्यान मत दो, गौण कर दो। लेकिन अगर हमारी कहीं भूल होती है तो उसको सुधार लो, वो हमारी दवा है। तो स्वाध्याय में क्या करना, शास्त्र पठन में क्या करना, कि एक दृष्टिकोण अपना प्रयोजन का मुक्त कर लेना कि मेरे काम में आने वाली चीज कहां आती है, कौन सी बात ऐसी है सारे ग्रंथ में और कितनी बात ऐसी है कहां कहां है जो मेरे काम में आने वाली है। उतना जो दृष्टिकोण साध्य रहा तो शास्त्र अध्ययन सफल है, अगर उतना दृष्टिकोण नहीं रहा तो शास्त्र अध्ययन निष्फल हो जाएगा। इसलिए निष्फल हो जाएगा कि उनने सब दवा खाने लायक मान ली थी, ये तो है नहीं, इनके लिए सब दवा तो है
नहीं।
न समझन पड़ती हो तो विशेषज्ञों पास समझे અને એ સમજવાની અંદર પણ આ દૃષ્ટિકોણ રાખો કે મારા ગુણદોષનું જે પ્રયોજન છે એમાં મારા અવગુણ ચાલવા અને ગુણ પ્રગટ કરવા આ મને કેવી રીતે કામમાં આવે છે, અને કામમાં આવે છે કે નથી આવતી એવી રીતે તે એકો દૃષ્ટિકોણ સાથે સાથે
રાખે
આ બીજું દૃષ્ટિકોણ ઉપાય નહીં થાય જ્યાં સુધી કોઈ એના વિશેષજ્ઞ ન મળે તો બીજો ઉપાય બી છે, પણ ન સમજાય ત્યાં સુધી નાખવો ઉચ્ચ કોણ હાથ મોક્ષમાં તો જ્યાં જ્યાં ન સમજાય ત્યાં સુધી નાખવાના કલ્પના નહીં કરવાની પણ જિજ્ઞાસામાં થઈ ગઈ એટલે એ જગ્યા ખુલ્લી રહી ગઈ, અવકાશ થઈ ગયો સત્ય સમજવા આપણે કામની નથી
ખોટું
નથી, એમ જ કરવું જોઈએ, એમ ન કરો તો તકલીફ થાય, એમ કરવું જ જોઈએ, કેમ કે શાસ્ત્ર તો સમય કરવું વસ્તુ છે, એમાં તો ખાતે રહેતી નથી, ગમે એવો બધું સારો જેને શાસ્ત્રો લેખા છે એવા જે આચાર્યો છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ ગાયન કરતા અત્યારે એ તો કોઈની બુદ્ધિ ન હોય એ પૂર્વાચાર્યો આવવાના થઈ ગયા પણ એટલા વિશેષ બુદ્ધિમાં હતા એટલા સૂક્ષ્મ બુદ્ધિમાં હતા એમની જે કેપેસિટી હતી એમની જે ડિવાઇસ હતી એ અત્યારે સામાન્ય મનુષ્ય જેવી નથી ગુરુદેવના વચન કેમ એક વાત ઘણી સાર વાંચતા એની વાત કરીએ સમયસાર પત્ની આપણે સમયસાર તો જાહેરમાં તો ભલે વધારો નહીં પણ આપતી હશે એ પ્રમાણે એકાંતમાં તો કેટલી વાર વાંચ્યું છે એનો હિસાબ છે તો એકની એક ગ્રંથ આપતી બધી વાર વાંચો એમાં અમને કંઈ સમજાવવાનું નથી, આપનું તો એટલું બધું અમને જ્ઞાન લાગે છે એટલું બધું જ્ઞાન લાગે છે તો એકની એક ગ્રંથ આપણે આટલી બધી વાર વાંચ્યો હશે એમ કેમ કર્યું હશે એવું લાગે આમાં એક ઉત્તર આપે છે આચાર્યોના પ્રશ્નો એમાં એટલું બધું ઉંડાણ કર્યું છે કે અમે તો અમારી શક્તિ છે એટલું કાઢી શકીએ છીએ, અમે તો અમારી અલ્પ શક્તિ છે એટલું કાઢી શકીએ છીએ, બાકી એની અંદર ઘણું ભર્યું છે તો ઘણું ભર્યું છે એ જ્ઞાનમાં આવે છે પણ કાઢવાની શક્તિ મર્યાદિત છે, આવો વિશેષ જે બીજું પણ અલ્પ બુદ્ધિમાન છે જે વિશાળ જ્ઞાન છે અનુમુક્ત તો એથી પણ સામાન્ય બુદ્ધિમાન છે તો એને શું કરવું તો મૂંઝાઈ જાય ત્યારે મહાપુરુષો એમ કે અમારે અમે હજી આની અંદર ઊંડા ઉતરતા જઈએ છીએ, ઊંડાણ આવતું જ જાય છે, ઊંડાણ આવતું જ જાય છે. તો બીજાને કેમ છે કે આપણે તો કેવી રીતે સમય કારણ આપ્યું, આપણું બધું પણ તમે થોડું પણ કામ ન લઈ લે, થોડું પણ તને કામમાં આવે એ ચીજ પણ લઈ લે, થોડું પણ સત્ય એ કરવા માટે કામની ચીજ છે. ઘણું પણ ગડબડ વાળું હોય તો તે મુશ્કેલી માં બહુ મહત્વનો વિષય મુક્ષુ જીવ માટે છે. સૌ પ્રથમ પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતની મેચણી કરતા શીખવું, એટલી જ એની તૈયારી ન હોય તો નુકસાન થવાની સંભાવના બહુ છે. જવાબદારી વાળો વિષય છે. છૂટવાને કામમાં આવે એવી ચીજ પોતાને જોઈ લેવાની. ભગતમુજીએ વાત બહુ કરી છે. એના ઉપર ગુરુદેવ પણ પ્રવચન આપ્યા ત્યારે પણ એનું સ્પષ્ટીકરણ વિશેષ કરીને આવ્યું. પ્રયોજન વિષયમાં 933, 34 અને 35 ત્રણ બોલ પ્રમાણ કારણ એ પ્રયોજન પોતાનું અપ્રયોજન છે. મોક્ષ માર્ગ પ્રકાશક એના ચોથા અધિકાર ઉપર મેં આ પ્રવચન સંકલન કરેલું છે, સંપાદન કરેલું છે. પ્રયોજનનું લક્ષ્ય 933 હોય છે. સીધ સમાન આત્માનો અંશે અનુભવ થવો તે ધર્મ છે. ધર્મની પરિભાષા કરી સીધ સમાન આત્માનો અંશે અનુભવ થવો તે ધર્મ છે. આનંદકંદ પ્રભુની નિર્વિકારી શાંતિને ધર્મ કહે છે. આ ધર્મની બીજી પરિભાષા કરી છે. પહેલા અનુભવ પ્રદાન કરી પરિભાષા વ્યાખ્યા, પછી શાંતિ પ્રદાન કરી કે આનંદકંદ પ્રભુની નિર્વિકારી શાંતિ પ્રગટ થાય એને પણ ધર્મ કહેવામાં આવે છે. હવે આ જીવ દ્રવલિંગે સાધુ થયો, દ્રવલિંગે મારો આવેલું 11-9 પૂરો સાથેમાં જ્ઞાનનો શોષણ કેટલો 11-9 પૂરો, ચારિત્રનો શોષણ કેટલો 41 મૂળની અતિચાર પાડે એટલો મારા વચ્ચેની દૃષ્ટિ બધા આવી ગયા. તે જૂના શોષણ મિથ્યાદર્શનની દૃષ્ટિની અપેક્ષાએ પહેલાનું સ્થાનમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આટલા હોય, આથી આગળ કોઈને ન ભણે. ઉત્કૃષ્ટ મિથ્યાદૃષ્ટિને ચારિત્રનો શોષણ અને જ્ઞાનનો શોષણ આગળ થાય છે. તો કે એવો દ્રવિલિંગી આ જીવ થવા છતાં તેને ધર્મ પ્રગટતો નથી, પણ 11-9 પૂર્વનું જ્ઞાન અને ચારિત્રમાં પુનરાવર્તન અને સમિતિભૂતની નદી દિગંબર નિરતી કારણ અતિકારવાળા પણ છતાં ધર્મ પ્રગટતો નથી કેમ કે જો કેટલી મહત્વની વાત ગુરુદેવ કરે છે તો હું ગોગણમજીએ કરે છે ગુરુદેવ સ્પષ્ટ કરું કેમ કે તેનું લક્ષ્ય અપ્રયોજન ભૂતિ પર ચાલી જાય છે. શાસ્ત્રમાં જ્યાં પોતાને કામની વાત નથી એના ઉપર વજન આપે છે, ત્યાં રોકાય છે, એનું કિષ્ટપિંજન કરવા લાગે છે. મારા ઈ છે તારા ઉદાર બુદ્ધો નકામાવ્યા છે, તારું આચરણ પણ બાકી છે, સદાચરણ નકામી જાય છે. આ તો સદાચાર છે, ભાઈ આચાર તો સદાચાર છે, સદાચાર તારો નકામાવ્યા છે. તારું જ્ઞાન પણ બહુ મહત્વપૂર્ણ મુદ્દો આપણે નિર્વાણ દર્શનમાં પહેલા પ્રકરણમાં એ વાત લીધી છે. મિથ્યા શ્રદ્ધાને લીધે અથવા મિથ્યા શ્રદ્ધાના જોરને લીધે એમ થવાનું કારણ શું દર્શન તીવ્ર છે. પહેલા ગ્રંથમાં દર્શનનો તીવ્ર થાય તો શાસ્ત્ર માગતા આગતા દર્શન નું વસ્તુ બતાવે, ખરેખર તો શાસ્ત્ર દર્શન મોહને મંદ કરવાનું એ નિમિત્ત છે. એના બદલે મંદ કરવાના નિમિત્તના સદભાવમાં દર્શન મોહ તીવ્ર કરી જાય પોતાની યોગ્યતાને લઈને. શાસ્ત્ર શું કરે? મંદ થાય તો નિમિત્ત કહેવાય, મંદ ન થાય તો એની નિમિત્ત પણ લાગુ પડે. પ્રયોજન ભૂત ઉપર વિલીન જાય છે એટલે એને એમ સમજાયા. એનું કારણ શું પણ એમ શુકરબાદ છે. જયારે બે વાત સામે આવે, પ્રયોજન ભૂત પણ શાસ્ત્રીમાંથી વાત મળવાની, અપ્રયોજન શાસ્ત્ર છે એ મેડિકલ સ્ટોર છે. તો અનેક જીવોની યોગ્યતાઓને લક્ષમાં રાખીને આચાર્યોએ શાસનને લક્ષે લખેલી વાત છે. તો શાસનમાં તો અનેક યોગ્યતાવાળા જીવો છે અને વિશાળ સ્ટોર પણ છે, એટલે અનેક ભેદ પ્રભેદોને તે કહેશે. એમાં તું તારા ભેદ પ્રભેદને પકડજે, જે તને પ્રયોજન પણ લાગુ પડતા હોય છે એને પકડ. એના બદલે તને લાગુ ન પડતા હોય, બીજાને લાગુ પડતા હોય, એના ઉપર જો તારું લક્ષ્ય વધારે જાય તો એનો અર્થ છે તારે તારા આત્મભૂત ઉપર લક્ષ્મી. દર્શનમાં ક્યાં મંદ થાય છે? આત્મહિતના લક્ષ્યના જોડમાં. આત્મહિતનું લક્ષ્ય ગૌણ છે, તારા પિતાનું લક્ષ્મી લક્ષ્મી ગૌણ છે. અને તારી જ્ઞાનની અને વિવિધની પ્રવૃત્તિ, પ્રસાદની પ્રવૃત્તિ તે અપ્રયોજન હૂતમાં લગાવી તો એ બતાવે છે કે તારી સંસ્થા વધારે વિકાસનો જોર વધે છે અને દર્શનનો જોર વધે છે. દર્શનમાં ઉત્તેજ થાય છે, અનુભવ વધે જશે.
પાત્રતાની ખામીને અપાત્રતાના હિસાબે
અપાત્રતા પાત્રતા હોય તો દર્શનમાંનો પ્રભાવ છે. એક જ વાત, દર્શનમાંને સાદી ભાષામાં કહો હોય તો પાત્રતા અપાત્રતા પાત્રતા, અને શાસ્ત્રીય ભાષામાં હોય તો દર્શનમાં. પાત્ર કોણ છે? એનો દર્શનનો ઘટેલો છે. અપાત્ર કોણ છે? એનો દર્શનનો તીવ્ર છે.
પાત્રતા મન કે સાંજે વિશે
નહીં. નહીં 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 નહીં, બિલકુલ
નહીં.
હા, એ આ ગુરુદેવે કહ્યું. હા, 933 ગુરુદેવે કહ્યું હતું. જવાબદારી વાળી વાત ચાલે નહીં. આજ્ઞા આ મહાપુરુષની જ્ઞાનની આજ્ઞા છે. એની આજ્ઞા એ ચાલવા ગમે તેમ શાસ્ત્ર નથી માનતા. શાસ્ત્ર પણ એની આજ્ઞા. કૃપાલદેવના વખતમાં તો એમના જે અન્યાયીઓ હતા, તે સંપર્કમાં આવેલા જે જીવો હતા, તો કોઈ પણ શાસ્ત્ર માટે એટલે આજ્ઞા માગે પહેલા કે સાહેબ મારે આ શાસ્ત્ર વાંચવું. ભૂતે જો કોઈ શાસ્ત્ર વાંચવાનું કહે તો પણ એમાં અમુક જાતની સૂચના કરે, તમે આ પ્રકરણ વાંચો. જેમ કે એમને પેલું કહ્યું યોગ વાંચો છો તો કે એનું ત્રીજું પ્રકરણ તમારે વાંચે, તો ત્રીજું જ વાંચો પછી એક પ્રકરણ ને ન આવે. એ આજ્ઞા ગુરુદેવે આખા સમાજમાં ફરવી પડી. દ્રષ્ટિ પ્રકાશમાં જયારે પ્રકાશિત છે ત્યારે સમાજમાં થોડી હંચલ મચી ગઈ. ગુરુદેવ ખ્યાલ આવી ગયો. મારી પાસે જે શબ્દો બોલ્યા હતા તેમાં આ કામ જરા વિકાંતમાં સંપાદન કરેલું હતું. મારે ગુરુદેવની નીતિ કરવી પડી. સમાજમાં આખો લાભ ન છે તો આપણી આજ્ઞા પ્રમાણે અમારા આપણે આજ્ઞા થાય તે પ્રમાણે જોઈએ તો મારી ભાવના છે. શ્રી ગુરુદેવે આજ્ઞા પાર પાડી કે આ પુસ્તક વેચાણમાં નહીં મુકાય. વેચાણ વિભાગમાં આ પુસ્તક નહીં. આ પુસ્તક મારે જેને આપતું હશે એ મારા હાથે આપે છે. કેવું ને? આ પુસ્તક હું મારા હાથે જેને આપતું હશે આપે છે. તમારી પાસે તમારી પાસે હતો. ગુરુદેવ પાસે પ્રકાશ પ્રકાશ 5 વર્ષ દરમિયાન ગૃહદ્રષ્ટિ પ્રકાશનો વિષય પોતે પ્રવચન ખુલ્લો કરતા ગયા અને ટ્રીટમેન્ટ આપતા ગયા સાંભળનારા શ્રોતાઓને કે આ વિષય પતાવવા જેવો છે જેવો આ રીતે પતાવવા જેવો છે. 5 વર્ષે જયારે પુસ્તકો ખલાસ થઈ ગયા ત્યારે એમને શું કે હજી પણ કઈ કઈ જીવો એવા છે અને હવે કંઈક વાતાવરણમાં પણ 5 વર્ષના પ્રવચનો છે ફેરફાર થયો છે. એટલે એકવાર બપોરે એમને રૂમમાં ગયો ત્યારે મને પૂછ્યું પુસ્તકો બીજા હતા એ કેટલા હતા કે આ સિવાયના 500 પેન્ડિંગમાં સાથે હતા પુસ્તકો કરતા અને બાકીના છપાવેલા એક છૂટા રાખી દીધા હતા પુસ્તકો કરતા ટૂંકો બાદ સાથે બાઇન્ડિંગ કરાવેલું જેમ કચ્છા જેમ કચ્છા જેમ નહીં કરે કોઈ વાત નહીં આવો અમે સબકો દૈનિક આવે છે. પછી પહેલા બધા અત્યારે બધા સર્વ સામાન્ય વાંચે જે દિવસે ગુરુદેવે આજ્ઞા કરી કે હું મારા હાથે આપીશ એ પહેલા મારા હાથે 5-8 જણને અપાઈ ગયા હતા જે નજીકના પરિચય વાળા હતા બધાના પાટી લીધા એક જણે નહોતો મગર તો બારના મુંબઈ રહેતા હતા તો પ્રવચન હતા ગુરુદેવની આજ્ઞા થઈ આ પુસ્તક મને મોકલી દઈએ મોકલીને જવાબ નહીં આપ્યો 6-7 પુસ્તકો આપણે બધા પાછા આપી દીધા જે હું મૂકશો વાંચવા લઈ ગયા હતા તે બધા પાછા આપી દીધા હું એક મૂકશો કોપી કરેલી ત્યાં એમાંથી ગાંધીપુર મંડળ પૂછ્યું શું
થયું
પોતેમાં એવું હતું પ્રેમભાઈ થાય ભાવનગરવાળા પ્રેમભાઈ એને વાંચવા આપેલું એને ત્યાં શસ્ત્ર આવેલા જે કામ કરે એ લોકો ઘરે વાંચતા હતા મેં પણ લાગ્યું પાછું એટલે તરત પાછું હું આવ્યું નકલ કરીને પ્રશ્ન આપી દીધી મને કંઈ કહેલું નહીં કે નકલ કરી દીધી એક આટલો પર ગયો એટલે એક નકલમાંથી બધી નકલ તો ગમે હતી ત્યાં બધી એમના મંડળ એમાં નકલ થઈ ગઈ એમના ગ્રુપમાં નકલ થઈ ગઈ અને ત્યાં સ્વાધ્યાય ચાલવા મળ્યો એ વાત બહાર આવી ગઈ વાત કેવી રીતે નકલ કરે આવી બધા
શું કરે
સૌથી વધારે નકલ નકલ થઈ તો એનું કારણ શું કે સંખ્યા ઘણી અને પુસ્તકો મર્યાદિત હતા જોઈ જઈને આપતા મુખ્ય શ્રદ્ધાની લીધે અપ્રયોજન ભૂત ઉપર તેનું લક્ષ્ય જાય છે. આ એક મહત્વપૂર્ણ વિષય છે કે અપ્રયોજન પર વિશેષ કરીને પોતાની શક્તિ ખર્ચવીને એ વાતને લંબાવીને એને સમજીને સમજાય તો ઠીક ન સમજે તો ન સમજાય તો ઠીક કરી દેવું પોતાના પ્રયોજન એના ઉપર સમય અને શક્તિનો ખર્ચ કરો મંદ કસાય એ ચારિત્રનો મંદતા સૂચવે છે તેને પાત્ર સાથે દર્શન મંદતા સૂચવે છે તે વચ્ચે ઘણો મોટો થયો છે. અહીંયા દ્રવલિંગી લીધો છે એ ચારિત્રમૂળના મંદતા વાળો છે પણ અપ્રયોજન ભૂત ઉપર એનું લક્ષ્ય કેવું છે કે અમે દર્શનનો ત્યાં વૈભવ અને એવું બને છે ધર્મના ક્ષેત્રની ઉપર પ્રાય આ પરિસ્થિતિ રીતે બને છે. તે ઉપસંજ્ઞા એ ધર્મ કરે છે, એ શું કરે છે? તે ઉપવાસ કરે છે, તપશ્ચર્યા કરે છે. શું માને છે? એને ધર્મ માને છે. તો પંદર પંદર દિવસના ઉપવાસ કરે, મહિના મહિનાના ઉપવાસ આજે સંપ્રદાયમાં કરે છે ને લોકો, તો ધર્મબુદ્ધિ એ કરે છે. એના ગુરુ પાસે જઈને ધર્મબુદ્ધિ એ પ્રસ્થાન લે છે. તો ધર્મબુદ્ધિ એ જયારે ઉપવાસના પ્રસ્થાન લે છે ત્યારે એને કસાય તો મંદ થાય છે. દર્શનમાં એ વખતે એનું તીવ્ર થાય છે. કેમ કે એ ધર્મ નથી, ધર્મનું સાધન નથી ને ધર્મ માને છે. એ જ રીતે કસાય છે. એવું જ છે, એ તો ચારિત્રિક ક્ષેત્ર છે. એવું જ જ્ઞાનના ક્ષેત્રમાં કથામાં છે. તો શાસ્ત્ર આદિ વાંચવાનું થાય ત્યારે જ્ઞાનનો ક્ષેત્ર વધે. કોઈ પણ વીર પહેલા વાંચતો હોય ને પછી વાંચતો હોય, જે સમય ગયો અધ્યયનમાં એમાં એનો શાસ્ત્ર સંબંધીના જ્ઞાનનો ક્ષેત્ર વધે વધે ને વધે. નિશાળે ભણે તો એનો વધે, ડોક્ટરો ભણે તો એનો વધે, વકીલો ભણે તો શોકતંત્ર, જે ચીજનું ભણતર થાય એનું શોકતંત્ર વધવાનો છે. હવે એ જે દશા વધી, શાસ્ત્ર જ્ઞાનના ક્ષેત્રની દશા વધી, એમાં જો અહમ પણ થયું તો તે દર્શન મળી જશે. કેમ કે દર્શનનો છે પર્યાય બુદ્ધિ છે. પર્યાયમાં જે પર્યાયમાં પોતાપણાની બુદ્ધિ, માત્ર પર્યાયની પોતાપણા ઉદાહરણ કરવું, એવો જે પ્રકાર છે પરિણામ, એ દક્ષિણ પર્યાય બુદ્ધિ મળે છે. અને પર્યાયમાં કોઈ પણ પ્રકારની ધાર્મિક દિશામાં વિશેષતા આપે અને એ વિશેષતામાં પોતાને પોતાની વિશેષતા લાગે, દક્ષિણ થવું લાગે. એટલે પાત્રતા નથી રહેતી, પાત્રતા છૂટી જાય હોય તો પાત્રતા ઉત્તમ જ્ઞાન મુખ્યપણે દર્શન લેવાના. કેમ કે ચારિત્રમો તો અહીં સુધી જાય, ગ્રહલિંગી થાય, અને ચારિત્રમો અગિયાર નવ પૂર્વ હોય ને અપાત્ર હોય, મંદિરમાં દર્શનનો તીવ્ર થાય છે. એ મુશ્કેલી છે. ભગવાનજીએ શું કીધું કે ધ્રુવલિંગીને વાર લાગશે, બીજાજીને વાર લાગશે, એના કરતા ધ્રુવલિંગીને વધારે વાર લાગશે. એમ કીધું શું કરવા? એમ કે એને ઊંધી દિશામાં પોતાનો વિશેષ પુરુષાર્થનો ખર્ચ કર્યો છે. ઊંધી દિશામાં દૂર ગયો છે આત્મા. પર્યાયમાં અમુક પણ તીવ્ર થઈ જાય છે. કેમ કે એનો વિકાસ ઘણો થયો, ચારિત્રનો અને જ્ઞાનનો એટલે ત્રણ ગુણ સાથે નથી લેતા. કેમ કે ચારિત્રના જ્ઞાનનું સ્વરૂપ તો ઉલટું છે. ત્યાં એટલે વિકાસવાળા દેખાય છે, ચારિત્ર વિકસિત દેખાય છે, જ્ઞાન વિકસિત વિકાસ પામેલું દેખાય છે. મિથ્યા તીવ્ર, મિથ્યાત્વ તીવ્ર થયું, માટે એને પાત્રતા ગુમાવી છે. પહેલે સે તો ભાઈ કિસી કા સાતમા નહીં હો સકતા, પહેલે સે ચોથા હી હોગા. નિયમ સે ચોથા આવે, સાતમા આઈ નહીં સકતા. કિસી કો મોક્ષ મેં પ્રથમ ચેલી જો સમય દર્શન હૈ, ચતુર્થ ગુણસ્થાન કે પહેલે ઉપર કા કોઈ ગુણસ્થાન સંભવ નહીં હૈ. ભૂતો ન ભવિષ્ય કિસી કો નહીં હોતા. અને અંતકાળ મેં આવે, એકી ધ્યાન મેં આવે, અંતર હોય. લેકિન આવે ચલે ચોથા, આવે ચલે ચોથા. દર્શનનો વ્યતીત થઈ ઉપયોગ બે જગ્યાએ, પહેલે દર્શનનો વ્યતીત થયો. ક્રમ હૈ મોક્ષ માર્ગ કા, વો ક્રમ હૈ. બિના ક્રમ કિસી કો મોક્ષ માર્ગ હોઈ નહીં સકતા. ક્રમ કોઈ આગળ બનતા હોતા તો નિયમ બધા પહેલો ચોથા આવે. سال کم لگے زیادہ مدت لگے یہ دوسری سے بات ہوگی, لیکن آئے گا تو چوتھا ہی آئے گا, چوتھا ہے بنا تو پانچواں بھی نہیں آ سکتا, پانچواں بھی نہیں سب کو بڑھتا ہے ایسا نہیں, جس کا ایک پریوجن بھوت پر لکھے جاتا ہے اس کو بڑھ جاتا ہے, دیولنگی کا بڑے ہی بنا ہوا بات نہیں, جس کا ایک پریوجن بھوت پر جاتا ہے اس کا بڑھ جاتا ہے, ایسے ہوتے ہیں تو وہ بھاولنگ ہونے کے تیاری کے پہلے پہلے درولنگ ہو جاتے ہیں, اس لیے متھیا تو استھان میں تیاگ کا نشید نہیں کیا, پہلے گن استھان میں بھی ان کو تیاگ کرنے کے لیے روکا نہیں کسی نے, اس کے گرو نے دیکھا بھی دی بھگوان وشنو دیو کے ساتھ دیکھ کیا ہوا ہے اتحاس تو بھی سے کیا اتحاس مون میں کیا ہوا ہے کہ بھگوان وشنو دیو کے ساتھ 4000 راجاؤں نے دیکھا دی, سبھی متھیا درشٹی تھے, بھگوان تو وہاں سے ایک سمجھ درشن لے کے آئے تھے, سروا سدھی میں سے سنگ جان لے کے آئے تھے, سمجھ درشن لے کے آئے تھے, بیٹا تو ان کے لیے تو کوئی سوال نہیں تھا, جو تیرتھنکر لوگ ہوتے ہیں وہ تو کبھی چھدمست اوستھا میں اپدیش دیتے نہیں, تو دھرم کا اپدیش انہوں نے چوتھے سنستھان میں دے نہیں دیا, وہاں تو انہوں نے یگلیا کا کھیتر تھا وہ پلستر تھا, ابھی کرم کھیتر ہو گیا تو انہوں نے اسی نسی کسی آدھی سب سکھائی لوگوں کو بات کیا, کسی کیسے کرنا, پڑھائی کیسے کرنا, وہ کیسے کرنا, وہ تو دنیا بھر کی ودیا سکھائی, کسی کرموپدیش نہیں دیا, وہ منی ہوئے کبھی بھی کرموپدیش نہیں دیا, کیول گیان ہوا تب کرموپدیش نہیں دیا, تو ان کے ساتھ جو دیکھا لینے والے تھے تو نرم دگم پر ہو گئے 4000 راجا, جتنے پنیہان تھے تو ان کے ساتھ تو انہوں نے دیکھا لے لیا, ان کو دیکھا دشتی تھا اس کو دیا ہی ہوتا سنگھ لیکن تجت نہیں ہوتا, تو کئیوں نے چھوڑ دیا, کیا ہوا آگے جا کر کے کہ یہ جو چارتر پالن ہے نرم دگمبر جیسا ہو تو کوئی معمولی چیز نہیں ہے, تو سہن نہیں ہوئے تو نہیں سہن ہوا, اس کا کئیوں نے چھوڑ دیا, آگے دیش چھوڑ کر کے بےستی ہو گئے تھے, تو پھر بھی انہوں نے جس نے تیاگ کیا اس کو روکا نہیں, اپنا مدعا کہاں ہے جو تیاگ کرتے ہیں اس کو روکتے نہیں, بھلے اس کا چارتر موومنٹ ہوتا ہے لیکن ان کو اپدیش دیتے ہیں, لیکن درشن میں ادھر اہم بدھی مت کرنا, پہلے تو ختم کرنی یہ جو درشن ہوئی ہے, لیکن جس کا چارتر مو سہج مند ہوتا ہے کئی جیو ایسے ہوتے ہیں جو پرکرتی کے شانت ہوتے ہیں, آپ اس کو ستاؤ نہیں تو وہ غصہ نہیں کرتا, ایسے بھی ہوتے ہیں سنسار میں بھی, تو ان کے لیے ہم یہ نہیں کہیں گے کہ تم کیوں غصہ نہیں کرتا, تم کو غصہ کرنا چاہیے, ایسے جو سہج رتا بھی دل میں کر سکتا ہے جس کو سہج کا پاپ کا پرینام جچتا ہی نہیں ہے رچتا ہی نہیں ہے, تو وہ لوگ رتا بھی پرسنان آدھی نہیں آدھی کر ان کے لیے منا نہیں, پھر بھی یتھارتھ کیسا ہونا چاہیے کہ ان کو جاننا آوشک ہے, ان کی ذمہ داری ہے تو یتھارتھ کا اس میں کیسے, اگر وہ اس بات کو نہیں سمجھے تو پھر اس کے سرکار میں تیورتا آ جائے گی, سچا سرکار درشن میں بڑھ جائے گا, لیکن جس کا تیاگ ہوا اور درشن میں جو من کر کرنے کو جائے گا ان کو ڈبل فائدہ ہو جائے گا ایک ساتھ, تو ایسے ہی چترتھ سنستھان میں اتنے کم سمے میں رہ کر کے سیدھے آگے چلے جاتے ہیں, ایسے بھی یوگتا ہوتی ہے, یوگتا تو بہت چھ وچتر پرکار ہوتے ہیں, گردے کس بھاؤ میں اٹھو تک کے سال میں ہم نے کچھ سکھایا, پرسا کو اپدیش لینے کے لیے کو لابھ پر لاؤ ہوئے اسی کارن سے کرتے ہیں, ورنہ ہمارا ادھیکار نہیں ہے جو وہاں پر ہم سے دیکھا کہ چرچا کرے, لیکن کچھ بول پراپت کرنے کے لیے اور پٹھانوں کے 78 کے سال مطلب ہوتے اور اس کے نربھر ہوئے اسی ہوئے 2036 اور 22 کتنا ہوا 58 سال تک تو سمے جان کے دشمن رہے اور باہر میں کوئی سنسار کی پرگتی میں نہیں پڑے کیوں کہ دیکھا تو انسان نے پس میں پہلے لے لیا تھا اسے گرست تو شروع نہیں کی انہوں نے شروع سے شادی نہیں کیا ویپار دھندا چھوڑ دیا گرست میں دیکھا لے کر کے تو یہ ویپار دھندا کا ایک گرست کا وہ بھی چھوڑ دیا تھا کہ آگے ہو گئے تو پہلے سے پھر پتا چلا کہ یہ تیاگ تو برابر نہیں ہے ویپار تو نہیں ہے تو انہوں نے دشا کی پرستانوں کے لیے نہیں دیکھا پھر بھی انہوں نے شادی نہیں کیا ویپار نہیں کیا تو قریب قریب بال تیاگ میں رہے تیاگی جیسے ہی جیون اس میں گزارا اور سارے جیون جیسے کوئی منی گیان دھیان میں رہتے ہیں وہ تو اپنا جیون گیان نہیں بتایا ٹھیک اب ہم دوسرا دشن دیتے ہیں جیون نکالے تو سیمت جی کی گرہست دشا 10.5 سال کی تو سادھک دشا گردیو کے 58 سال کی ہے ان کی 24 سال سے 33.5 مہینہ 10.5 سال کی سوگانی جی 2002 میں آئے تھے تو 2020 کو شانت ہوئے تو 18 سال کی اب ان کے گیان دھیان کی دشا رہی ہے ان لوگوں کی گرہست کی دشا رہی ہے ان کا شبھ بہت ہے لوگ لوگ بہت چلا ان لوگوں کا اتنا شبھ لوگ نہیں چلا شبھ شبھ اسلوک کا مشرن بہت چلا تو بالی پرستھتی جی کو کسی حساب کتاب نہیں جاتا یہ دونوں ایک آبکاری ہے کمپیوٹر کا تو میرے ساتھ کیسے حساب کتاب چترتھ سنسان تھا مطلب کیا ہوتا چترتھ سنسان میں اوپر کے سنسان میں کوئی جانے شاسک نہیں جاتا ہے تو وہ کیا کرتا ہے تو ان کو ادھک لابھ ہوتا ہے اور کیا نہیں کرتا ہے تو اتنا ادھک لابھ نہیں تو ایک جو انتر کے سادھنا ہے اسی گنسان کے مریادا میں انتر کے جو سادھنا ہے اس سادھنا میں ایک چارتر جو ہے جس کو اے چارتر کہتے ہیں سمین درشن کے بعد مدا چارتر اسی چارتر میں کہا جاتا ہے جو بھی شبھ شبھ پرینام ہے اس کو اے چارتر کہتے ہیں تو اے چارتر کے جو مول ہوتے ہیں یہ بہت کچھ مویش ہے اس مول کو اکھار دے یہ ساتھ ماہ سے تو کیا ہوتا ہے کہ جب وہ چارتر میں آتے ہیں تو ان کو آگے جانے میں دیر نہیں لگتا جو اس انسان کے آگے بڑھ جاتے ہیں تو ان کو اور آگے جانے میں دیر نہیں لگتا یعنی پورے ہونے میں دیر نہیں لگتا بھول جاتی ہے دیکھیے اسے تیسرا درشن وچار میں لوگ بہت گہرا وچار کرنے سے کچھ سمجھ میں آ سکے کیسے کچھ ہم بات ہے ایک تیسرا درشن ہے بھرت چکرورتی کا بھرت چکرورتی چترتھ گنستان میں چکرورتی سدن ہزاروں سال ہے آئس وقت ہزاروں سال نہیں اور جب وہ منی دشا میں آئے تو انتر ملک میں کیول لیا کہ جب وہ چترتھ گنستان میں تھے تب ان کے انہوں نے اے چارتر کے گن بہت کاٹ دیے تھے تو چارتر میں آتے ہی ان کو پورن ہونے میں دیر نہیں لگتی
ध्यान मेरा नहीं कि इतनी हिंसा
ऐसा था तो बाहर में तो चक्रवर्ती थे तो उसको वैरागी समझ ही नहीं सकते वैरागी जीवन, क्योंकि इनका हाथ मार लेता होता है सुनने का, तो उसको तो वैराग्य पहचान करने में भी दिक्कत हो जाए। गुरुदेव तो ज्ञान ध्यान में रहते हैं और वो लोग गृहस्थी को तो उतना वैराग्य तो देखे नहीं गुरुदेव जी का, तो चक्रवर्ती का तो क्या हाल है वो तो, मध्यम कक्षा के आर्थिक जीवन वाले थे नाटक, चक्रवर्ती का तो हाथ माठ से अलग होता है, करोड़ों अरबों रुपया तो उसका आभूषण होता रहता है, उनकी जीतियों में हीरे मोटे लगे थे बजड़ी में मेरा भी तो जीत नहीं है, वो अक्सर साधना का एक बहुत गहरा प्रकार है, तो वो जानते हैं कि इस संस्कार का शुक्र नहीं हो रहा है, प्रति नुकसान में संयुक्त के नुकसान में आ ही नहीं रहे हैं, वृत्ति के नुकसान में आ ही नहीं रहे हैं, तो अभी क्या हम बैठे रहे क्या? तो एक अंत गणित में नहीं बैठे एक दूसरी कक्षा के चीज है बात होती है जो गणित में नहीं बैठती लेकिन है तो सही जरूर जैसे अब हम लोग क्या कर रहे हैं, थोड़े बैठे रहते हैं परमार्थ के साथ चारित्र के मूल काटने लगते हैं, भीतर में ए चारित्र के मूल काटने का एक चलता है कार्य चलता है, वही भूमिका अगर जो भूमिका दिखे नहीं जीवन के अंत तक नहीं देते, संस्थान में भी भीतर का काम कोई साधक इतना कर लेता है इतना कर लेता है कि बाद में दुनिया को पता चलता है कि कोई भगत की साधना कर ली आपके भीतर में पहले से किया हुआ होता है तैयारी पहले से हो जाती है,
उत्कृष्ट मनुष्य हो तो इस चीज को देख सकते हैं
परिचय हो गए तो परिचय होना चाहिए, परिचय होने से पता चाहिए, बिना परिचय को किसी का व्यक्तिगत पता नहीं, हाँ ऐसा ही भरत चक्रवर्ती का भरतेश वैभव अगर आपने पढ़ा हो इसमें एक बात आती है, मैंने तो नहीं पढ़ा है गुरुदेव बता देते कि सारे दिन वो युद्ध में खड़े हो, क्या युद्ध के मैदान में शाम तक खड़े हो, उन जमाने में शांत में शाम को युद्ध समाप्त कर दिया जाता प्रयास तो हुए कोई रात्रि में एक दूसरे पर हमला नहीं करते, एक नैतिक परिस्थिति थी दुश्मन में हो बीच में भी, तो जब वो युद्ध से अपने महल में लौटते थे वो तो वहां युद्ध पर तो नाम महल बना लेते देव लोगों को, उनको कोई छावनी गांव में कपड़े के नहीं डालने पड़ते, तो कहना उसका मकान बन गया था घर बन गया था उसमें तो वो पधार गए वहां अपने जो यहां का कमरा है उसमें खाना थे, सारे दिन तो अशुभ भाव चले थे मुटे रूप से उसमें रुपये तो सिद्धि चल जाए और सिद्धि की धारा तो है ही ध्यान धारा की, लेकिन जैसे ही ध्यान में बैठे निर्विकल होता हो जाए, महीने में 10 बार नहीं महीने में 30 बार और निवृत्ति हुए तो एक दिन में अधिक अनेक बार हो जाए ऐसा भी हो सकता है, पुरुषार्थ की तेजी से ये पुरुषार्थ चारित्र का मूल को अचारित्र का मूल को काटता है, तो उन्होंने तो दीक्षा लिया ज्ञान में बैठा है ज्ञान में बैठते ही उनको कभी निकल दिशा आते थे और ये चतुर्दुर्स्थान वाले आते थे, जब दीक्षा ले लिया चारित्र का दशा इतना मंद हो गया तो दीक्षा लेकर के जैसे ही पहले ध्यान में बैठे सप्तम गुणस्थान में आए सठे में आए نہیں کر سکے کرو صحیح بات ہے صحیح بات ہے سوریہ بھگوان کو بھی دیکھ لگی تھی ایک ہزار ورش ہو گئے چھ مہینے ہار ملتے تھے چھ مہینے تک ہار نہیں لیتے تھے اتنا تو باہر چالیس رکھنا تھا چھ مہینے کے آس پاس کی اکیلے تو کوئی بات نہیں نکل جائے سال بھر نکل جائے پہلے چھ مہینے آم نہیں ملا تو دوسرا چھ مہینہ نکل گیا جان جان میں ایک سال میں ایک دفعہ آ گیا دکھا کے بعد پہلے سال میں ایک ورس کے بعد آ گیا اس لیے تو ورسے تک چلتا ہے ابھی ایک ورس تک ہو گیا اپواس کا تو ابھی تو ورسے تک چلتا ہے ایک تھوڑا تھوڑی ساگر کے بعد وہی ورسے تک چلتا ہے جس کا نام چلتا ہے تو تب چلتا نہیں ہے اس کا نام چلتا ہے آپ کے یہی کام سے تو چلتا ہے ایک سال میں پہلے جو پیمنٹ کا آ گیا تین سو سات دن چل گیا پھر بھی کیبل نہیں کیا اور انہوں نے ایک بھی اپواس نہیں کیا بھرت چکرورتی نے ایک بھی اپواس نہیں کیا جس دن دکھتا لے اس دن دھیان میں بیٹھے اس دن کیبل دھیان دے دیا بات ختم بھائی چارتر میں ویوہار چرتر میں چارتر میں آئی بھائی درشٹی میں کیسے سمجھے بھائی درشٹی کا یہ وشے نہیں اس کے ادھیاتم کے کئی وشے بہت گڈ ہیں بہت گہن ہیں تو بھائی درشٹی کو سمجھا سکتا ہے بات ہوئی یہ اتی سے کمائی کو بھوک کر دیا اپنے اتی سے کمائی کو بھوک کر دیا مدد میں آپ سے کوئی کوئی بات تو پوچھتی ہے دل گیا سننا رات بول سکے نوم بھی لان دی سوتنترتا جان میں چارتر شریر میں سوتنترتا ایک تھوڑا سوکم وشے آئی گیا سار گاتھا دسو کیا دسو سنچے کے روپ میں سمپادن جانی نے چارتر کی فریاد بلائی نہیں تھی جیو چھتا کیا راگ سے دن پر جو اپیوگ ایک پرینام جان نے لکش تھو تو اپیوگ میں ناش کرنے تک نہیں تھے انہیں دشا میں تو چار جو شیش نیچن آدمی استھان کرتا منی پر آیوش پر چالو رہی جائے پتی ساتھ میں تو پچھلے دن بھوگو پڑے تو منیوں جو اپدیش پہلو ہے تو یہ ریت پہلو ہے تو یہ منی જો કેવળજ્ઞાન લેવા માટે તો મુનિ કોઈ ધારણ કર્યું છે તો શુક્રો કેવળના પ્રગટ માટે થતું કેવળના પ્રગટ કરવું જોઈએ જો આયુષ પ્રેમ કેવળજ્ઞાન પ્રગટ નહીં કરતો તો સાધુસ્થાન શુક્ર મુનિ પણ છઠ્ઠા સાતમા સ્થાન આયુષ પ્રેમ જો ચાલુ રહી ગયું તો તમે ભગત ના કરો ઉત્તર સુગમ સ્થાન બધા અનિવાર્ય હોય કો જ્યાં ઉદ્દેશ ચલાય વહાં એસા ચલાય તો એજ સ્થાન મેં શીઘ્ર તો તુમ્હારા પ્રયત્ન કેવલ જ્ઞાન કે લીએ કેવલ જ્ઞાન કે ચારિત્ર ને પર્યાય ત્યાં નહીં થઈ ગયો ستھا ساتواں گن استھان سے چوتھا گن استھان میں آئے گا جو اور ملتی معلوم جو ایک آتا ستائے کیا راگ جنان سے ज्ञान में कही सको चारित्रहीणु थू ज्ञान कयु ज्ञान जो स्वरूप अनुभव ज्ञान है स्वरूप ज्ञान है स्वरूप ज्ञान नहीं सूक्ष्म बात करते अनुभव आते हैं ये ज्ञान में जरा सूक्ष्म विषय उपयोग में हीनपण थत नहीं ये उपयोग तो स्वर्ग में सर्वार सिद्धि में जाए क्या सर्वोत्कृष्ट वैभव क्या है तो स्वरूप सर्वात सिद्धि में जाए बोलिए क्या पण ते साथ जाए हेतु स्वना आश्रय प्रत्येलो जो बोलो ज्ञान बारू ज्ञान नहीं सर्वात सिद्धि में जाए तो हम विशाल ज्ञान से ज्ञान नहीं बात करती સ્વનાશ્રય પ્રત્યેલો જે ઉપયોગ છે તે ચારિત્રમંત હોય અને ચારિત્ર ખલાસ થઈ જાય બે જુદી જુદી દેખાતી ચારિત્રમંત હોય ત્યારે છઠ્ઠે સાતમું ગુણસ્થાન અને ચારિત્ર ખલાસ થાય ત્યારે હવે રીતના ચોથે ગુણસ્થાને સ્વર્ગમાં છતાં તેને કાંઈ હિંપણું થતું નથી કર્મ મને ઢાંકી દે એમ તો નહીં એમ કે છે શું પણ બીજા ગુણની પર્યાય હીણી થઈ માટે આ ઉપયોગ ભણાઈ જાય કૃપા ચારિત્રમાં જાય છે અને જ્ઞાનને જુદું પડે છે સ્વરૂપનો જે ઉપયોગ છે એ જે સ્વરૂપ જ્ઞાન છે એ સ્વરૂપ જ્ઞાન કમજોર નથી
ઉપયોગી સ્થિરતા હોય